એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એમ કહી શકાય કે અનોખા વિષય પર વાત કરવાના છીએ.
હા, વિષય એવો છે કે કદાચ થોડી નવાઈ લાગે.
બરાબર, વાત છે એક દવાની, નામ છે કેટામાઇન. હવે ઘણા લોકો માટે આ નામ એનેસ્થેસિયા સાથે જોડાયેલું હશે.
હા, ઓપરેશન વખતે બેભાન કરવાની દવા તરીકે,
અને કેટલાક માટે કદાચ પાર્ટી ડ્રગ તરીકેની ઓળખ હશે, જે થોડી વિવાદાસ્પદ છે.
હા, સાચી વાત. પણ એ જ દવા છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યની દુનિયામાં, ખાસ કરીને ડિપ્રેશનની સારવારમાં, એક મોટી ક્રાંતિ જેવું કામ કરી રહી છે, ખબર છે?
હા, અને આ જે આખી જટિલ અને રસપ્રદ વાર્તા છે એને સમજવા માટે આપણી પાસે આજે એક સરસ પુસ્તક છે, ડોક્ટર બીટા મોગદ્દમનું કેટામાઇન.
બિલકુલ, અને આ પુસ્તક ખાલી પેલી દવા વિશે જ નથી, પણ એનાથી આગળ વધીને વિજ્ઞાન ખરેખર કઈ રીતે કામ કરે છે, આપણો સમાજ નવી શોધોને કેવી રીતે જુએ છે, સ્વીકારે છે, અને માનસિક બીમારીઓ પ્રત્યેની આપણી સમજ કેવી રીતે બદલાઈ રહી છે, એ બધી વાતો છે એમાં.
એટલે જ મને લાગે છે કે આજની આપણી આ વાતચીત બહુ જ મહત્વની છે. આપણે એવા સમયમાં છીએ જ્યારે મેન્ટલ હેલ્થ પર ખુલ્લીને વાત થઈ રહી છે.
હા, એ સારી વાત છે.
પણ સાથે સાથે ગંભીર ડિપ્રેશન જેવી જે તકલીફો છે એના માટે કંઈક ઝડપી, કંઈક અસરકારક સારવારની જરૂરિયાત પણ એટલી જ વધારે છે. અને કેટામાઇનની આખી સફર એ આ સંદર્ભમાં ઘણું બધું કહી જાય છે.
ખરેખર જો આ એક નાના એવા અણુની કહાણી છે, પણ એણે વિજ્ઞાન, દવા અને સમાજ ત્રણેય પર બહુ ઊંડી અસર કરી છે, અને આપણને માનસિક સ્વાસ્થ્યના ભવિષ્યમાં શું થઈ શકે છે એની એક ઝલક આપે છે.
તો જેમણે આટલા ઊંડા વિષય પર આ પુસ્તક લખ્યું છે એ લેખક ડોક્ટર બીટા મોગદ્દમ વિશે થોડું જાણીએ. એ કોઈ સામાન્ય લેખક નથી, ખરું ને?
ના, જરા પણ નહીં. ડોક્ટર મોગદ્દમ તો ખૂબ જ જાણીતા અને એમ કહીએ કે સન્માનિત ન્યુરોસાયન્ટિસ્ટ છે.
અચ્છા,
અત્યારે એ અમેરિકામાં ઓરેબોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી, ઓએચએસયુ જેને કહે છે, ત્યાર બિહેવિયરલ ન્યુરોસાયન્સ વિભાગના હેડ છે, અધ્યક્ષ છે.
અરે વાહ, એટલે કે એમના ક્ષેત્રમાં તો એ ટોચ પર કહેવાય. પણ આ પુસ્તક માટે એમનો જે દ્રષ્ટિકોણ છે એ શા માટે આટલો ખાસ ગણાય?
એ એટલા માટે કે ડોક્ટર મોગદ્દમ ખાલી બહારથી જોઈને લખનારા કોઈ પત્રકાર નથી કે કોઈ ઉત્સાહી વ્યક્તિ નથી. એ પોતે એક લેબોરેટરીમાં કામ કરનારા વૈજ્ઞાનિક છે. એમણે દાયકાઓ સુધી મગજ કેવી રીતે કામ કરે છે એના પર સંશોધન કર્યું છે, અને ખાસ કરીને મગજની એક સિસ્ટમ છે, ગ્લુટામેટ સિસ્ટમ, એના પર એમનું મુખ્ય કામ રહ્યું છે.
અને કેટામાઇન?
અને કેટામાઇન મુખ્યત્વે આ જ ગ્લુટામેટ સિસ્ટમ પર અસર કરે છે. એટલે એ માત્ર વાર્તા નથી કહી રહ્યા, પણ એ વાર્તા પાછળનું જે વિજ્ઞાન છે એને અંદરથી જાણે છે, સમજે છે.
તદ્દન સાચી વાત. એમની આ ઊંડી વૈજ્ઞાનિક સમજ છે ને, એ જ એમને કેટામાઇનની જે બધી જટિલ અસરો છે એને મૂળભૂત સ્તરે સમજાવવાની ક્ષમતા આપે છે. ઘણીવાર શું થાય કે કેટામાઇન વિશે કાં તો બહુ સનસનાટીભરી વાતો સાંભળવા મળે. હા, જેમ કે પેલું ઘોડાની દવા.
બરાબર, અથવા તો સાવ સાદા લેબલ, ચમત્કારિક ઇલાજ વગેરે. ડોક્ટર મોગદ્દમ આ બધાથી ઉપર ઉઠીને પુરાવાઓને આધારે બહુ સ્પષ્ટ અને નિષ્પક્ષ રીતે વાત કરે છે. એમનું પુસ્તક ખાલી માહિતી નથી આપતું, પણ વૈજ્ઞાનિક રીતે વિચારવું કોને કહેવાય એનો એક સરસ નમૂનો છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ ડોક્ટર મોગદ્દમ આ આખી વાતને કઈ રીતે રજૂ કરે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે એ છે કે કેટામાઇન એક અત્યંત બહુપક્ષીય અણુ છે, મલ્ટીફેસિટેડ જેને કહીએ.
બહુપક્ષીય
એટલે?
એટલે કે એને કોઈ એક જ ખાનામાં, જેમ કે ખાલી એનેસ્થેટિક કે ખાલી પાર્ટી ડ્રગ, એમાં મૂકી ન શકાય. ડોક્ટર મોગદ્દમ બતાવે છે કે આ એક જ અણુ આપણને કેટલા બધા અલગ અલગ ક્ષેત્રો, ન્યુરોસાયન્સ, દવાની શોધ કેવી રીતે થાય, સમાજનો દૃષ્ટિકોણ, ડ્રગ પોલિસી, આ બધા વચ્ચે કેવા જટિલ સંબંધો છે એ સમજવામાં મદદ કરે છે. પુસ્તક જાણે એક મોટો સવાલ પૂછતું હોય એવું પણ લાગે છે, નહીં? કંઈક આ રીતે કે આખરે થયું શું કે એક વિવાદાસ્પદ એનેસ્થેટિક અને પાર્ટી ડ્રગ અડધી સદી વીતી ગઈ પછી અચાનક માનસિક સ્વાસ્થ્યની સારવારમાં સૌથી મોટી પ્રગતિ બની ગયું, અને આ આખી કહાણી આપણને મનોચિકિત્સાના ભવિષ્ય માટે શું શીખવે છે?
હા, બરાબર. અને આ સવાલ દ્વારા પુસ્તક એક બહુ ગંભીર સમસ્યા પર ધ્યાન દોરે છે. જુઓ, વર્ષોથી શું થતું હતું કે ગંભીર ડિપ્રેશન કે બીજી માનસિક બીમારીઓ માટે નવી ખરેખર અસરકારક સારવાર શોધવામાં જાણે એક અટકાવ આવી ગયો હતો. સ્ટેગ્નેશન જેને કહીએ,
જાણે કશું નવું નહોતું આવતું.
બસ એવું લાગતું હતું કે આપણે એક જગ્યાએ ફસાઈ ગયા છીએ. કેટામાઇનની આજે ફરીથી શોધ થઈ એણે આ સ્થિતિને તોડી નાખી.
તો આ પુસ્તક કોના માટે છે? શું આ ખાલી ડોક્ટરો કે વૈજ્ઞાનિકો માટે જ છે?
ના ના, બિલકુલ નહીં. ડોક્ટર મોગદ્દમનો હેતુ તો આ અણુની જાણે એક જીવન કથા લખવાનો છે, જે સામાન્ય માણસ જેને જાણવાની ઈચ્છા હોય એનાથી લઈને વિદ્યાર્થીઓ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને પોલિસી બનાવનારા લોકો સુધી બધાને સમજાય અને રસ પડે એવું છે.
અચ્છા,
પુસ્તક પેલો જે કેટામાઇન સાથે જોડાયેલા સરળ લેબલ છે ને, ઘોડાની દવા, ક્લબ ડ્રગ કે પછી ડિપ્રેશનનો ચમત્કાર, એ બધાની પાછળ શું હકીકત છે, શું વિજ્ઞાન છે એ સમજાવે છે. ઉતાવળિયા નિષ્કર્ષને પણ બહુ જ સૂક્ષ્મ અને સંતુલિત સમજ આપે છે.
અરે, પુસ્તક આપણને કેટામાઇનની આખી યાત્રા પર લઈ જાય છે, મતલબ શરૂઆતથી અત્યાર સુધી. કેવી રહી છે આ સફર એની?
અરે, બહુ જ ઉતાર ચઢાવવાળી, રોલર કોસ્ટર જેવી. પુસ્તક શરૂઆત કરાવે છે 1960ના દાયકામાં અમેરિકાની પાર્ક ડેવિસ લેબમાં એનું સંશ્લેષણ થયું ત્યારથી. પછી વિયેતનામ યુદ્ધના મેદાનો પર એનો ઉપયોગ. પછી 70-80ના દાયકામાં કાઉન્ટર કલ્ચર અને મનોરંજન માટે એનો ઉપયોગ શરૂ થયો. એ સ્પેશિયલ કે તરીકે ક્લબ સીનમાં એ કેવી રીતે આવ્યું અને છેલ્લે છેક 21મી સદીમાં ગંભીર ડિપ્રેશનની એક ક્રાંતિકારી સારવાર તરીકે એની અણધારી વાપસી, આ બધું જ પુસ્તકમાં બહુ રસ પડે એ રીતે લખ્યું છે.
ચાલો હવે થોડું વધારે ઊંડાણથી જોઈએ, પુસ્તકના કેટલાક મુખ્ય ભાગો પર નજર કરીએ. શરૂઆત કરીએ એના ઇતિહાસથી. પ્રકરણ 1, એક અસંભવિત દવાનો ઇતિહાસ. આમાં શું ખાસ છે?
એક્સિડેન્ટલ.
ઓહ,
હા, મતલબ કોઈ ખાસ હેતુથી નહોતી બની કે આપણે ડિપ્રેશનની દવા શોધીએ છીએ. વૈજ્ઞાનિકો તો ત્યારે ફેન્સાઇક્લિડિન એટલે કે PCP નામનું એક એનેસ્થેટિક હતું, એનો કોઈ વધુ સારો, વધુ સુરક્ષિત વિકલ્પ શોધી રહ્યા હતા.
અચ્છા, PCPમાં શું તકલીફ હતી?
PCP અસરકારક તો હતું, પણ એની સાઇડ ઇફેક્ટ્સ, આડઅસરો બહુ ગંભીર હતી. લાંબા સમય સુધી માણસ કન્ફ્યુઝ રહે, આભાસ થાય, ક્યારેક તો હિંસક પણ બની જાય.
બાપરે!
એટલે એક સમસ્યાનો ઉકેલ શોધવા જતા કંઈક બીજું જ મળી ગયું.
બસ, બિલકુલ એવું જ થયું. 1962માં કેલ્વિન સ્ટીવન્સ નામના એક કેમિસ્ટ હતા. એમણે PCPના મોલેક્યુલમાં થોડો ફેરફાર કર્યો અને એક નવો પદાર્થ બનાવ્યો. એનું કોડ નેમ હતું CI-581. આ જ હતું આપણું કેટામાઇન. શરૂઆતના ટેસ્ટમાં ખબર પડી કે આ ટૂંકા સમય માટે અસર કરતું એનેસ્થેટિક છે અને એની માનસિક અસરો PCP કરતાં ઘણી જુદી હતી. વધુ સ્વપ્ન જેવી, શરીરથી અલગ થઈ ગયા જેવી, ડિસોસિએટિવ ફિલિંગ કરાવતી, પણ પ્રમાણમાં ઓછી ગંભીર. અને પછી એનો ઉપયોગ સીધો વિયેતનામ યુદ્ધમાં. એ ખરેખર નવાઈ લાગે એવી વાત છે.
હા, 1970માં અમેરિકન FDA મંજૂરી આપી પછી વિયેતનામ યુદ્ધમાં એનો બહોળો ઉપયોગ થયો. એનું મુખ્ય કારણ એ હતું કે મોટાભાગની બીજી બેભાન કરવાની દવાઓની જેમ કેટામાઇન શ્વાસ અને હૃદયના ધબકારાને બહુ દબાવતું નહોતું.
ઓહ, આ તો બહુ મહત્વનું કહેલાય.
બિલકુલ. યુદ્ધભૂમિ જેવી જગ્યાએ જ્યાં દર્દી પર સતત નજર રાખવાના સાધનો ઓછા હોય ત્યાં આ ગુણ બહુ જ કામનો અને ઘણીવાર જીવન બચાવનારો સાબિત થયો. સૈનિકોને ઝડપથી અને સેફલી બેભાન કરવા માટે એ આદર્શ હતું. આ પ્રકરણમાં જ્હોન સી લીલી જેવા શરૂઆતના સંશોધકોની પણ વાત છે, જેમણે એની આ વિચિત્ર માનસિક અસરો પર અભ્યાસ શરૂ કર્યો હતો.
તો આ થઈ એના ઇતિહાસની વાત. પણ સવાલ એ છે કે આખરે આ દવા મગજમાં એવું તો શું કરે છે? એનો જાદુ શું છે? પ્રકરણ 2 આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. આ ભાગ કદાચ થોડો ટેકનિકલ લાગશે, એને સરળ ભાષામાં સમજાવી શકશો?
હા, ચોક્કસ પ્રયત્ન કરું. જુઓ, પુસ્તકનો મુખ્ય ભાર એ વાત પર છે કે કેટામાઇનની જે બધી અનોખી અસરો છે ને, એનેસ્થેટિક તરીકે, ડિસોસિએટિવ તરીકે અને હવે એન્ટી ડિપ્રેસન્ટ તરીકે, એ બધી મુખ્યત્વે મગજની ગ્લુટામેટ સિસ્ટમ પર એ જે રીતે કામ કરે છે એને કારણે છે.
ગ્લુટામેટ સિસ્ટમ આ પહેલાંની દવાઓ કરતાં અલગ છે?
હા, આ વાત બહુ મહત્વની છે, કારણ કે અત્યાર સુધીની જે મોટાભાગની ડિપ્રેશનની દવાઓ હતી, જેમ કે પ્રોઝેક, એ બધી મુખ્યત્વે સેરોટોનિન કે ડોપામાઇન સિસ્ટમ પર કામ કરતી હતી. કેટામાઇને આખું ફોકસ જ બદલી નાખ્યું.
ગ્લુટામેટ સિસ્ટમ એ શું છે વળી? જરા સરળ શબ્દોમાં કહેશો.
ચોક્કસ. એમ સમજો કે ગ્લુટામેટ આપણા મગજનું મુખ્ય એક્ટિવેટર છે, મતલબ કે ચાલુ કરવાનું કેમિકલ. એ મુખ્ય ઉત્તેજક ન્યુરો ટ્રાન્સમીટર છે. મગજના લગભગ 90% જોડાણો એટલે કે સિનેપ્સ એમાં ગ્લુટામેટનો રોલ છે.
90% એટલે કે બહુ જ મહત્વનું થયું.
ખૂબ જ. શીખવું, યાદ રાખવું, ધ્યાન આપવું, મગજની જે નવી વસ્તુઓ શીખવાની ક્ષમતા છે, જેને પ્લાસ્ટિસિટી કહેવાય, એ બધા માટે ગ્લુટામેટ અનિવાર્ય છે. જાણે કે મગજમાં સંદેશા પહોંચાડવાનો મેઇન હાઈવે.
અને કેટામાઇન આ હાઈવે પર શું કરે છે? બમ્પ લગાવે છે?
હા હા, કંઈક એવું જ સમજો. કેટામાઇન આ ગ્લુટામેટ સિસ્ટમમાં એક ખાસ પ્રકારનો દરવાજો છે, જેને NMDA રિસેપ્ટર કહેવાય છે. એને થોડા સમય માટે બંધ કરી દે છે, ટેમ્પરરીલી બ્લોક કરે છે.
અચ્છા.
જાણે એ દરવાજા પર થોડા સમય માટે તાળું મારી દે, એટલે જ એને NMDA રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ કહે છે. ગ્લુટામેટનો જે સંદેશો છે એ આ દરવાજામાંથી પસાર ન થઈ શકે, અને એના લીધે જ પેલી બેભાન અવસ્થા અને ડિસોસિએશનનો અનુભવ થાય.
પણ એક મિનિટ, જો એ સંદેશાને રોકે છે તો પછી ડિપ્રેશનમાં કેવી રીતે મદદ કરે? આ તો કંઈક ઉલટું નથી લાગતું.
બસ, આ જ તો ખરી રસપ્રદ વાત છે, અને અહીંયા થોડું વિજ્ઞાન સમજવું પડે. પુસ્તક ગ્લુટામેટ સર્જ નામની એક થિયરી સમજાવે છે.
ગ્લુટામેટ સર્જ એટલે ઉછાળો?
હા, એવું જ કંઈક થાય છે. એવું કે કેટામાઇન જ્યારે અમુક ખાસ પ્રકારના અવરોધક ન્યુરોન્સ પર રહેલા NMDA રિસેપ્ટર્સને બ્લોક કરે છે, ત્યારે એની ઇનડાયરેક્ટ અસર એવી થાય છે કે મગજમાં અમુક ભાગોમાં ગ્લુટામેટનો વધારો થાય છે.
ઓહ, એટલે સીધું નહીં પણ આડકતરી રીતે ગ્લુટામેટ વધી જાય.
બરાબર. મુખ્ય ગેટ બંધ કરવાથી જાણે બીજા રસ્તેથી ગ્લુટામેટનો પ્રવાહ વધી જાય છે.
ઓકે, થોડું જટિલ છે પણ સમજાય છે. પછી આ વધારાના ગ્લુટામેટથી શું થાય?
વૈજ્ઞાનિકો માને છે કે આ જે વધારાનો ગ્લુટામેટ છે એ મગજ માટે ખાતર જેવું કામ કરતા એક ખાસ પ્રોટીન BDNF, બ્રેઇન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર, એનું ઉત્પાદન ઝડપથી વધારે છે.
BDNF?
હા. અને BDNF શું કરે? એ મગજમાં નવા જોડાણો, નવા સિનેપ્સ બનવાની જે પ્રક્રિયા છે એને ઉત્તેજન આપે છે, જેને સિનેપ્ટોજેનેસિસ કહેવાય.
નવા કનેક્શન બને.
હા. ડિપ્રેશનમાં ઘણીવાર શું થાય કે આ જોડાણો નબળા પડી ગયા હોય છે અથવા ઓછા થઈ ગયા હોય છે. કેટામાઇન આ નવા જોડાણો ઝડપથી બનાવીને મગજને જાણે રિપેર કરવામાં મદદ કરે છે, અને કદાચ આ જ કારણ છે કે એની અસર કલાકોમાં દેખાય છે. વિચારો કે તે મગજમાં નવા રસ્તાઓ બનાવી રહ્યું છે.
આ તો અદ્ભુત વાત કહેવાય. પણ તમે કહ્યું કે ડિપ્રેશનની સારવાર તરીકેની ઓળખ બને એ પહેલાં કેટામાઇનનો ઉપયોગ સિઝોફ્રેનિયા જેવી ગંભીર માનસિક બીમારીના અભ્યાસ માટે થતો હતો. પ્રકરણ 3 આના પર છે, ખરું ને?
હા, એ પણ એની વૈજ્ઞાનિક સફરનો એક બીજો મહત્વનો ભાગ છે. સંશોધકોએ એવું નોંધ્યું કે જ્યારે હેલ્ધી લોકોને, મતલબ જેમને કોઈ માનસિક બીમારી નથી, એમને કેટામાઇન આપવામાં આવે તો એમનામાં થોડા સમય માટે સિઝોફ્રેનિયા જેવા લક્ષણો દેખાય છે.
સિઝોફ્રેનિયા જેવા કેવા લક્ષણો?
ખાસ કરીને જે નેગેટિવ લક્ષણો કહેવાય, જેમ કે લાગણીઓ ઓછી વ્યક્ત કરવી, બોલવાનું ઓછું થઈ જવું, કોઈ વાતમાં રસ ન પડવો, અને કોગ્નિટિવ લક્ષણો જેમ કે વિચારો ગોઠવી ન શકવા, યાદશક્તિમાં તકલીફ પડવી.
આનાથી વૈજ્ઞાનિકોને શું જાણવા મળ્યું?
આનાથી સિઝોફ્રેનિયા વિશેની જે જૂની માન્યતા હતી એને એક પડકાર મળ્યો. વર્ષો સુધી એવું મનાતું હતું કે સિઝોફ્રેનિયા મુખ્યત્વે ડોપામાઇન સિસ્ટમમાં કોઈ ગડબડને કારણે થાય છે.
હા, એવું સાંભળ્યું છે.
પણ કેટામાઇન, જે મુખ્યત્વે ગ્લુટામેટ સિસ્ટમ પર કામ કરે છે, એ પણ સિઝોફ્રેનિયા જેવા લક્ષણો ઊભા કરી શકે છે, એ વાતથી સિઝોફ્રેનિયાની ગ્લુટામેટ પૂર્વધારણાને બળ મળ્યો. મતલબ કે સિઝોફ્રેનિયા ખાલી ડોપામાઇનની જ નહીં પણ કદાચ ગ્લુટામેટ સિસ્ટમની પણ સમસ્યા છે.
ઓહ, એટલે આ શોધે તો સિઝોફ્રેનિયાને સમજવાની આખી દિશા જ બદલી નાખી. અને શું આની અસર ડિપ્રેશનના સંશોધન પર પણ પડી?
ચોક્કસપણે. આનાથી વૈજ્ઞાનિકો એવું વિચારતા થયા કે ભાઈ, જો ગ્લુટામેટ સિસ્ટમ સિઝોફ્રેનિયા જેવા ગંભીર રોગમાં આટલો મોટો ભાગ ભજવી શકે છે, તો શું એ ડિપ્રેશન જેવી બીજી માનસિક તકલીફોમાં પણ મહત્વની ન હોઈ શકે? આ વિચારે જ ભવિષ્યમાં કેટામાઇનના એન્ટીડિપ્રેસન્ટ તરીકેના અભ્યાસનો પાયો નાખ્યો, એટલે સિઝોફ્રેનિયાના મોડેલ તરીકે એનો ઉપયોગ આડકતરી રીતે ડિપ્રેશનની નવી સારવાર શોધવામાં મદદરૂપ થયો.
હવે વાત કરીએ એના સૌથી ચર્ચાસ્પદ પાસાની, મનોરંજક ઉપયોગ, રિક્રિએશનલ યુઝ. પ્રકરણ 4 આના પર છે. આ બધું કઈ રીતે શરૂ થયું?
જુઓ, કેટામાઇનની જે તીવ્ર અને વિચિત્ર માનસિક અસરો હતી ને, ખાસ કરીને પેલી વાસ્તવિકતાથી અલગ થઈ જવાની ફીલિંગ, ડિસોસિએશન જેને કહેવાય,
હા,
એના કારણે એ ધીમે ધીમે ક્લિનિકમાંથી બહાર નીકળીને મનોરંજન માટે વપરાવા લાગી. 70 અને 80ના દાયકાથી શરૂ થયું આ. પાર્ટીઓ અને ક્લબમાં સ્પેશિયલ કે, વિટામિન કે, કિટકેટ જેવા નામોથી એ ફેમસ થઈ.
અને પેલી ઘોડાને બેભાન કરવાની દવાવાળું નામ?
હા, એ પણ. કારણ કે પશુ ચિકિત્સામાં એનો ઉપયોગ થતો હતો, એટલે એવું એક ખોટું અને સાચું કહું તો ભ્રામક નામ પણ એને મળી ગયું.
પુસ્તકમાં કે હોલનો ઉલ્લેખ છે. આ શું છે? એ અનુભવ કેવો હોય છે?
કે હોલ એ કેટામાઇનના ઊંચા ડોઝથી થતી એક બહુ જ તીવ્ર ડિસોસિએટિવ સ્થિતિ છે. એમાં વ્યક્તિને એવું લાગે કે જાણે એનું મન શરીરથી સાવ અલગ થઈ ગયું છે.
ઓ બાપ રે.
હા, જાણે અવકાશમાં તરતું હોય, સમય અને સ્થળનું ભાન ન રહે, વિચિત્ર દ્રશ્યો દેખાય, વાસ્તવિકતા સાથેનો સંપર્ક તૂટી જાય. કેટલાક લોકો આને આધ્યાત્મિક અનુભવ ગણે, પણ ઘણા માટે આ બહુ ડરામણો અને ગૂંચવણભર્યો અનુભવ પણ બની શકે છે.
દેખીતી રીતે જ આના ગંભીર જોખમો પણ હોવાના જ.
ચોક્કસ. અને પુસ્તક આ જોખમો વિશે બહુ સ્પષ્ટતાથી વાત કરે છે. પહેલું તો છે માનસિક રીતે એનું વ્યસન લાગી જવાનું જોખમ. બીજું, ડિસોસિએશનની હાલતમાં વ્યક્તિ આસપાસ શું થઈ રહ્યું છે એનાથી બેખબર હોય, એટલે અકસ્માત થવાનો ભય રહે.
અને શારીરિક નુકસાન?
હા, અને એ સૌથી ગંભીર છે. લાંબા સમય સુધી અને વધારે પડતો ઉપયોગ કરવાથી અલ્સરેટિવ સિસ્ટાઇટિસ થઈ શકે છે. આમાં મૂત્રાશયમાં, એટલે કે યુરિનરી બ્લેડરમાં, ગંભીર ચાંદા પડી જાય છે, ખૂબ દુખાવો થાય છે અને કાયમી નુકસાન થઈ શકે છે. ક્યારેક તો મૂત્રાશય કઢાવી નાખવું પડે એવી સ્થિતિ પણ આવે છે.
એટલે એની આજે પાર્ટી ડ્રગ તરીકેની છબી હતી, અને ગેરઉપયોગના જે જોખમો હતા એના કારણે એની તબીબી સ્વીકૃતિમાં મોડું થયું હશે, ખરું ને?
બિલકુલ. આ જે નેગેટિવ ઇમેજ હતી અને દુરુપયોગની જે ચિંતાઓ હતી, એના કારણે ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિકો અને ડોક્ટરો એને ગંભીરતાથી લેવામાં ખચકાતા હતા. એના જે સંભવિત તબીબી ફાયદા હતા એના પરનું સંશોધન પણ ધીમું પડી ગયું હતું. આ કલંક દૂર થાય અને એના સાચા ફાયદા સમજાય એમાં ઘણો સમય નીકળી ગયો.
અને પછી આખરે આવી એન્ટી ડિપ્રેસન્ટ ક્રાંતિ, પ્રકરણ 5નો મુખ્ય વિષય, અને કેમ છેલ્લા 50 વર્ષમાં ડિપ્રેશનની સારવારમાં સૌથી મોટી પ્રગતિ ગણવામાં આવે છે, એવું તે શું ખાસ હતું એમાં?
ખાસ એ હતું કે એણે એવા લાખો દર્દીઓમાં આશા જગાડી જેઓ બીજી બધી જ ઉપલબ્ધ સારવારો અજમાવીને થાકી ગયા હતા, નિરાશ થઈ ગયા હતા.
એટલે કે જેમના પર બીજી દવાઓ કામ નહોતી કરતી.
હા, એ સ્થિતિને ટ્રીટમેન્ટ રેઝિસ્ટન્ટ ડિપ્રેશન, TRD કહે છે, જે પરંપરાગત દવાઓ છે જેમ કે SSRIs, પ્રોઝેક, ઝોલોફ્ટ વગેરે, એ આવા લગભગ 30-40% દર્દીઓમાં ખાસ અસર નથી કરતી, અને જેમનામાં કરે છે એમાં પણ અસર દેખાતા અઠવાડિયાઓ લાગી જાય છે.
અને કેટામાઇને આ બધું બદલી નાખ્યું.
હા, અને એ પણ નાટકીય રીતે. વર્ષ 2000 અને 2006માં યેલ યુનિવર્સિટીના જ્હોન ક્રિસ્ટલ, ડેનિસ ચાર્ની અને NIMHના કાર્લોસ ઝરાટે જેવા સંશોધકોએ કેટલાક બહુ જ મહત્વના અભ્યાસો પબ્લિશ કર્યા.
શું હતું એમાં?
એમણે બતાવ્યું કે કેટામાઇનનો માત્ર એક ઓછો ડોઝ, જે નસમાં IV આપવામાં આવે, એ TRDવાળા દર્દીઓમાં માત્ર કલાકોમાં જ ડિપ્રેશનના લક્ષણોમાં જબરજસ્ત સુધારો લાવી શકે છે.
કલાકોમાં?
હા, કલાકોમાં. જે આત્મહત્યાના વિચારો હતા એમાં પણ તાત્કાલિક ઘટાડો જોવા મળ્યો. અઠવાડિયાઓ નહીં, કલાકો. આ જે સ્પીડ હતી એ ખરેખર ક્રાંતિકારી હતી.
આ તો માન્યામાં ના આવે એવી વાત છે. આ શોધ પછી શું થયું? બજારમાં આવી ગઈ તરત?
ના, તરત નહીં, પણ સ્વાભાવિક રીતે જ આ શોધથી મેડિકલ જગતમાં ખળભળાટ મચી ગયો. સંશોધન ખૂબ ઝડપી બન્યું. અમેરિકા અને બીજા દેશોમાં ડોક્ટરો ઓફ લેબલ કેટામાઇન વાપરવા લાગ્યા ડિપ્રેશન માટે. કેટામાઇન ક્લિનિક્સ ખુલવા લાગ્યા.
ઓફ લેબર એટલે
એટલે કે એ ઉપયોગ માટે સત્તાવાર મંજૂરી ન મળી હોય, છતાં ડૉક્ટર પોતાના અનુભવ અને દર્દીની જરૂરિયાત મુજબ વાપરે. અને આખરે કેટામાઇનના એક સ્વરૂપ એસ્કેટામાઇન, જે નાકથી સ્પ્રે તરીકે લેવાય છે, સ્પ્રેવાટો બ્રાન્ડ નામથી, એને FDA TRDની સારવાર માટે સત્તાવાર મંજૂરી આપી. દાયકાઓ પછી આ પહેલીવાર બન્યું કે ડિપ્રેશનની સારવાર માટે કોઈ સાવ નવા જ પ્રકારની કાર્યપદ્ધતિ ધરાવતી દવાને મંજૂરી મળી હોય.
તો હવે ભવિષ્ય શું? શું કેટામાઇન જ ફાઇનલ જવાબ છે કે પછી આ તો ખાલી શરૂઆત છે? પુસ્તકનું છેલ્લું પ્રકરણ, પ્રકરણ 6, આ ભવિષ્ય તરફ જુએ છે.
પુસ્તક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે કેટામાઇન કદાચ અંતિમ જવાબ નથી, પણ એ જવાબ સુધી પહોંચવાનો એક અત્યંત મહત્વનો રસ્તો જરૂર છે. આ પહેલું પગલું છે. ભવિષ્ય એવા નવા અણુઓ બનાવવામાં છે જે કેટામાઇનના જેવા ઝડપી અને અસરકારક ફાયદા આપે, પણ એની જે આડઅસરો છે, પેલું ડિસોસિએશન, બ્લડ પ્રેશર વધવું અને ખાસ કરીને ગેરઉપયોગની જે શક્યતા છે એ ઓછી હોય.
અત્યારે કેટામાઇન સારવાર સાથે કયા મુખ્ય પડકારો જોડાયેલા છે?
ઘણા છે. એક તો એ કે કેટામાઇનની અસર ઘણીવાર લાંબી નથી ટકતી, એટલે દર્દીઓને નિયમિત રીતે, જેમ કે દર થોડા અઠવાડિયે, સારવાર લેવા જવું પડે. એ અસુવિધાજનક પણ છે અને ખર્ચાળ પણ.
બરાબર.
બીજું, એની આડઅસરો અને દુરુપયોગની શક્યતાને કારણે એનો ઉપયોગ હંમેશા ડૉક્ટરની સીધી દેખરેખ હેઠળ જ કરવો પડે છે. ત્રીજું, સારવારનો ખર્ચ હજુ પણ ઘણો વધારે છે, એટલે બધા જરૂરિયાતમંદ લોકો સુધી એ પહોંચી શકતી નથી. એટલે જ વૈજ્ઞાનિકો એવી દવાઓ શોધી રહ્યા છે જે મોઢેથી ગોળી તરીકે લઈ શકાય, લાંબી અસર કરે અને વધુ સુરક્ષિત હોય.
અને પેલી કેટામાઇન આસિસ્ટેડ સાયકોથેરાપી KAP ની વાત પણ પુસ્તકમાં છે. એ શું છે?
હા, KAP એ એક નમો અને ઉભરતો અભિગમ છે. એમાં કેટામાઇન આપવાની સાથે સાથે સાયકોથેરાપી, એટલે કે વાતચીત દ્વારા સારવાર, એ પણ કરવામાં આવે છે.
એનો ફાયદો શું?
એની પાછળનો વિચાર એ છે કે કેટામાઇન લેતી વખતે જે પેલો બદલાયેલી ચેતનાનો અનુભવ થાય છે, એ પોતે પણ હીલિંગમાં મદદ કરી શકે છે. એ વ્યક્તિને પોતાના વિચારો, લાગણીઓને એક નવા દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરે, જૂની નકારાત્મક પેટર્ન તોડવામાં મદદ કરે, અને થેરાપિસ્ટ આ અનુભવને સમજવામાં અને એમાંથી પોઝિટિવ બદલાવ લાવવામાં મદદ કરે છે.
રસપ્રદ લાગે છે.
હા, પણ અલબત્ત આ બધા સાથે ઘણા નિયમનકારી અને નૈતિક સવાલો પણ જોડાયેલા છે, જેમ કે સારવાર બધાને સમાન રીતે કેવી રીતે મળે, જોખમ અને લાભનું સંતુલન કેવી રીતે જળવાય વગેરે.
આટલી બધી ઊંડાણપૂર્વકની વાતચીત પછી એવું લાગે છે કે આ પુસ્તકમાંથી ઘણા બધા મહત્વના મુદ્દાઓ સામે આવે છે. ચાલો કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓને ફરી એકવાર યાદ કરી લઈએ.
ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ છે વૈજ્ઞાનિક શોધની અણધારી અને આકસ્મિક પ્રકૃતિ. કોણે વિચાર્યું હતું કે એનેસ્થેઝિયા માટે બનેલી દવા પછી સિઝોફ્રેનિયાના અભ્યાસમાં વપરાય અને છેવટે ડિપ્રેશન માટે આશાનું કિરણ બને?
સાચી વાત છે. આ બતાવે છે કે વિજ્ઞાન કંઈ સીધી લીટીમાં નથી ચાલતું, આવા વળાંકો આવતા રહે છે.
બરાબર.
આ વાત ખરેખર આપણા દેશમાં પણ સંશોધન અને નવીનતાને કેવી રીતે જોવી જોઈએ એના પર વિચારવા જેવું છે. બીજો કયો મુદ્દો મહત્વનો લાગ્યો?
બીજું અને મારા મતે અત્યંત મહત્વનો મુદ્દો એ છે માનસિક બીમારીઓને સમજવાની આપણી વિચારસરણીમાં આવેલું પરિવર્તન, ખાસ કરીને પેલું સેરોટોનિનથી ગ્લુટામેટ તરફનું શિફ્ટ.
હા, એ બહુ મોટી વાત છે.
દાયકાઓ સુધી આપણે ડિપ્રેશનને મોટે ભાગે સેરોટોનિન જેવા કેમિકલના ઇમ્બેલેન્સ તરીકે જોતા હતા, જાણે મગજમાં કોઈ કેમિકલ ઓછું થઈ ગયું. કેટામાઇને બતાવ્યું કે ના, સમસ્યા કદાચ સિનેપ્ટિક પ્લાસ્ટિસિટીમાં છે, એટલે કે મગજના જે જોડાણો છે એની રચના, એની મજબૂતાઈ, એની લવચિકતામાં છે. આ એક ફંડામેન્ટલ ફેરફાર છે.
અને આ ફેરફાર હવે ધીમે ધીમે સામાન્ય લોકોની માનસિક સ્વાસ્થ્ય વિશેની વાતચીતમાં પણ દેખાઈ રહ્યો છે. નહીં, ત્રીજો મુદ્દો કયો?
ત્રીજો મુદ્દો છે ડ્યુઅલ યુઝ પદાર્થોની દુવિધા, એટલે કે જે વસ્તુના બેવડા ઉપયોગ હોય. એક તરફ કેટામાઇન જીવન બચાવતી દવા છે, તો બીજી તરફ એ જ વસ્તુ ગેરકાયદેસર રીતે પાર્ટી ડ્રગ તરીકે વપરાય છે. એની પેલી સ્પેશિયલ કે વાળી જે છવી હતી, એના કારણે એની તબીબી સ્વીકૃતિમાં વર્ષો લાગી ગયા. આ બતાવે છે કે સમાજ શક્તિશાળી પદાર્થોને કેવી રીતે જુએ છે, કેવા લેબલ લગાવે છે અને કેવી રીતે સામાજિક કલંક વૈજ્ઞાનિક પ્રગતિને પણ ધીમી પાડી શકે છે.
અને ચોથો મુદ્દો જે મને વ્યક્તિગત રીતે ખૂબ જ ગમ્યો અને આશા આપે એવો લાગ્યો તે છે મગજની પોતાની જાતને ઝડપથી બદલવાની અને સુધારવાની અદ્ભુત ક્ષમતા, ન્યુરોપ્લાસ્ટિસિટી.
બિલકુલ સાચી વાત. એ વિચાર જ કેટલો અદ્ભુત છે કે આપણું મગજ જે આટલું જટિલ છે તે માત્ર એક ડોઝથી કલાકોમાં પોતાના જોડાણો બદલી શકે છે, નવા કનેક્શન બનાવી શકે છે.
હા,
આ એવા લોકો માટે જેઓ માનસિક બીમારી સામે લડી રહ્યા છે અને એમના પરિવારો માટે પુનઃપ્રાપ્તિ અને આશાનો બહુ મોટો સંદેશ છે. એ કહે છે કે બદલાવ શક્ય છે અને ઝડપથી પણ શક્ય છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા કેટલાક વિચારો પર વાત કરીએ જે આખી વાતનો સારાંશ દેવો આપે.
હા, એક બહુ જ સરસ વિચાર જે પુસ્તકમાં છે તે કંઈક આ પ્રમાણે છે. વર્ષો સુધી આપણે સેરોટોનિન સિસ્ટમ બદલીને હતાશ મગજને સુધારવાનો પ્રયાસ કર્યો. એ જાણે એવું હતું કે શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે આપણે ખાલી કારનો રંગ બદલી રહ્યા હતા. કેટેમાઈને બતાવ્યું કે અસલી સમસ્યા તો કદાચ રસ્તાઓમાં, એટલે કે મગજના જોડાણોમાં હતી, અને આ રસ્તાઓને ઝડપથી રિપેર કરવા શક્ય હતા.
વાહ, આ સરખામણી તો બહુ જ સચોટ છે. આખી પેરાડાઈમ શિફ્ટ સમજાવી દીધી. બીજો કોઈ વિચાર?
બીજો એક વિચાર છે જે એની જટિલતા વિશે છે. કેટામાઇનને ઘણીવાર ફાર્મોકોલોજિસ્ટ ડર્ટી ડ્રગ કહે છે, કારણ કે મગજમાં કોઈ એક જ જગ્યાએ નહીં પણ ઘણી બધી જગ્યાએ અસર કરે છે. પણ કદાચ એની જ આ જટિલતા એની બહુમુખી પ્રતિભાનું કારણ છે.
એટલે કે જે એની ખામી ગણાતી હતી એ જ એની તાકાત બની.
હા, કંઈ કહેવું જ. એ ઘણી બધી સિસ્ટમ પર અસર કરે છે, એટલે જ એ એનેસ્થેટિક તરીકે પણ કામ આવે છે, સંશોધન માટે પણ અને એન્ટી ડિપ્રેશન તરીકે પણ. એની જટિલતા જ એની યુટિલિટી છે.
અને પેલો ઓળખ સંકટવાળો મુદ્દો?
હા, એ પણ બહુ મહત્વનો છે. કેટામાઇનનો ઇતિહાસ જાણે એની ઓળખના સંકટની વાર્તા છે. એ શું છે? જીવનરક્ષક એનેસ્થેટિક, જોખમી પાર્ટી ડ્રગ, ડિપ્રેશનનો ચમત્કાર. જવાબ એ છે કે એ કદાચ આ બધું જ રહ્યું છે, અને એની આ સફર આપણને કેટામાઇન કરતાં પણ વધુ આપણા પોતાના બદલાતા વૈજ્ઞાનિક જ્ઞાન, સામાજિક ડર અને પૂર્વગ્રહો વિશે જણાવે છે.
મતલબ કેટામાઇન એક અરીસા જેવું છે.
બરાબર, જેમાં આપણે આપણા સમાજ અને વિજ્ઞાનનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ.
અને છેલ્લે એક સાવચેતીનો સૂર પણ છે, નહીં?
હા, એ પણ જરૂરી છે. દરેક ક્રાંતિ પોતાની સાથે જવાબદારી લઈને આવે છે. કેટામાઇનની મગજના કાર્યને આટલી ઝડપથી બદલવાની જે શક્તિ છે તે જ એની સૌથી મોટી તાકાત છે, અને એ જ એનું સૌથી મોટું જોખમ પણ છે. આ આપણને યાદ અપાવે છે કે આવી શક્તિશાળી દવાઓનો ઉપયોગ ખૂબ જ સાવચેતીથી, સમજણપૂર્વક અને જવાબદારી સાથે થવો જોઈએ.
તો આ બધી વાતો જાણીને એક સામાન્ય વ્યક્તિ માટે, આપણા શ્રોતાઓ માટે આ પુસ્તકના વિચારોનો વ્યવહારમાં શું ઉપયોગ, તે રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગી શકે?
જુઓ, ઘણા સ્તરે ઉપયોગી થઈ શકે. દાખલા તરીકે દર્દીઓ અને તેમના પરિવારો માટે, જેઓ લાંબા સમયથી ડિપ્રેશન સામે લડી રહ્યા છે અને બીજી સારવારોથી ખાસ ફાયદો નથી થયો, તેમના માટે આ પુસ્તક એક નવી આશા અને જાણકારી આપે છે.
એટલે કે તેઓ ડોક્ટર સાથે વધુ સારી રીતે વાત કરી શકે?
હા, તેઓ કેટામાઇન સારવારના વિકલ્પ વિશે વધુ સમજી શકે. પણ સાથે એ પણ સમજવું જરૂરી છે કે આ કોઈ જાદુઈ છડી નથી. એની પોતાની મર્યાદાઓ છે, જોખમો છે, એટલે વાસ્તવિક અપેક્ષાઓ રાખવી બહુ જ જરૂરી છે.
અને જે ડોક્ટરોને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરે છે એમના માટે?
ક્લિનિશિયન્સ માટે આ પુસ્તક એક નવી અને શક્તિશાળી સારવાર પદ્ધતિની ઊંડી સમજ આપે છે. કયા દર્દી માટે યોગ્ય છે, ક્યારે અને કેવી રીતે વાપરવી, કઈ સાવચેતી રાખવી, દર્દી પર કેવી નજર રાખવી, આ બધું સમજવામાં મદદ મળે.
અને સમાજના સ્તરે, જેમ કે પોલિસી બનાવનારા લોકો કે સામાન્ય નાગરિકો,
નીતિ ઘડનારાઓ માટે આ પુસ્તક કેટામાઇન જેવા ડ્યુઅલ યુઝ પદાર્થોના નિયમન સાથે જોડાયેલા જે પડકારો છે એ દર્શાવે છે. કેવી રીતે એની મેડિકલ જરૂરિયાત પૂરી પાડવી અને સાથે સાથે એનો ગેરઉપયોગ પણ અટકાવવો, આ બેલેન્સ કરવું બહુ અઘરું છે. અને સામાન્ય જનતા કે વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એની સમજ વધારે છે. દવાઓ અને ડ્રગ્સ વિશેના આપણા જે બ્લેક એન્ડ વ્હાઈટ વિચારો હોય છે એને પડકારીને વધુ ઊંડાણપૂર્વક વિચારતા શીખવે છે. અને સૌથી અગત્યનું, માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલો જે કલંક છે એને ઘટાડવામાં અને વધુ સહાનુભૂતિવાળો સમાજ બનાવવામાં મદદ કરી શકે છે.
ખૂબ સરસ. તો આ સમગ્ર રસપ્રદ અને હું કહીશ કે ઘણી ગહન ચર્ચાના અંતે જો એક મુખ્ય શીખ કે સંદેશ તારવવો હોય તો એ શું હશે?
મારા માટે મુખ્ય સંદેશ એ છે કે કેવી રીતે એક નાના એવા અણુની વાર્તા આપણને વિજ્ઞાનની આખી પ્રક્રિયા, એની જટિલતા, એની અણધારી સફળતાઓ અને નિષ્ફળતાઓ અને સમાજ પર એની અસર, એના વિશે કેટલું બધું શીખવી શકે છે. ડૉક્ટર મુગદ્દમનું પુસ્તક એ વાતનો પુરાવો છે કે આપણે માનસિક સ્વાસ્થ્ય સંભાળના એક નવા અને આશાસ્પદ યુગના દરવાજે ઊભા છીએ. એક એવો યુગ જે મગજની જે અદ્ભુત લવચિકતા છે, પ્લાસ્ટિસિટી, અને પોતાની જાતને સુધારવાની જે ક્ષમતા છે એના પર વિશ્વાસ રાખે છે. અને કેટામાઇન કદાચ એ ભવિષ્યનો દરવાજો ખોલવામાં ચાવીરૂપ સાબિત થયું છે.
મારા માટે વ્યક્તિગત રીતે બે બાબતો ખરેખર બહુ પ્રભાવિત કરી ગઈ. એક તો વૈજ્ઞાનિક શોધ કેટલી બધી વાર અણધારી હોય છે, અને બીજું આપણું મગજ ખરેખર કેટલી ઝડપથી બદલાઈ શકે છે અને નવા જોડાણો બનાવી શકે છે, એ વિચાર જ અદ્ભુત છે.
અને અંતે એક વિચાર જે કદાચ આપણને સૌને ભવિષ્ય વિશે વિચારતા કરી મૂકે. કેટામાઇન અને એના જેમાં બીજા પદાર્થો જે આપણી ચેતનાની સ્થિતિને બદલી શકે છે, એમનો અભ્યાસ આપણને ખાલી ડિપ્રેશન કે બીજી બીમારીઓ વિશે જ નહીં, પણ ખુદ ચેતના, કોન્શિયસનેસનું સ્વરૂપ શું છે એના વિશે શું શીખવી શકે.
ઓહ, આ તો બહુ ઊંડો સવાલ છે.
હા, અને બીજો સવાલ એ કે શું ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યની સારવાર વધુને વધુ વ્યક્તિગત, પર્સનલાઇઝ્ડ બનતી જશે, જ્યાં દરેક વ્યક્તિના મગજની જે અલગ બાયોલોજી છે એને ધ્યાનમાં રાખીને સારવાર નક્કી થાય? આ એવા પ્રશ્નો છે જેના જવાબો કદાચ આવનારા વર્ષોમાં વિજ્ઞાન આપશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.